આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ થવા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષા જેમ કે PTE અને IELTS આપવી પડે છે. ઉમેદવારો આ પરીક્ષા દ્વારા તેમના પોઈન્ટ્સમાં વધારો કરે છે. આ ઉપરાંત અન્ય એક પરીક્ષા એટલે કે નાટી CCL, આ પરીક્ષામાં પાસ થઈને ઉમેદવાર 5 પોઈન્ટ્સનો વધારો કરે છે. નાટી CCLમાં હાલમાં જ ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગુજરાતી ભાષાના સમાવેશ અંગે આજે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે A1 ઓસ્ટ્રેલિયા એજ્યુકેશન ગ્રુપના ડિરેક્ટર માલ્કમ કલવચવાલા. માલ્કમ, વેલકમ ટુ SBS ગુજરાતી.
વત્સલ, આપનો ખૂબ ખૂબ આભાર. SBS ગુજરાતીનો પણ ખૂબ ખૂબ આભાર કે A1 ઓસ્ટ્રેલિયા એજ્યુકેશન ગ્રુપને આજે એક મોકો આપ્યો છે જેથી બધા સ્ટુડન્ટ જે આ પ્રોગ્રામ ફોલો કરે છે અને જે PR માટે મહેનત કરી રહ્યા છે એ લોકોને ઘણી મહત્વપૂર્ણ જાણકારી આજના આપણા સેશન થ્રુ મળશે. થેન્ક યુ સો મચ વત્સલ. થેન્ક યુ
માલ્કમ. જાણવા મળ્યું છે કે ગુજરાતી અને મલયાલમ ભાષાનો નાટી CCLમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો આ અંગે માહિતી આપશો?
હા વત્સલ, આ સાચી માહિતી છે. અને નાટી CCLએ ગઈકાલે એમની વેબસાઇટ ઉપર પણ આ બે ભાષાનો સમાવેશ કરી લીધો છે, ગુજરાતી અને મલયાલમ. અને આ બહુ જ મહત્વપૂર્ણ વાત છે, ખાસ કરીને આપણા ગુજરાતી મિત્રો માટે જે લોકો પહેલા હિન્દી ભાષામાં નાટી CCL એક્ઝામ આપતા હતા. પણ નાટીને પણ ઘણા ટાઈમથી લોકો કહી રહ્યા હતા કે ગુજરાતીનો સમાવેશ કરવો જ જોઈએ, કારણ કે ઓસ્ટ્રેલિયામાં બહુ મોટું ગુજરાતી પોપ્યુલેશન વસે છે. અને એ આ બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને સંબોધિત કર્યું છે નાટી CCL, જેના માટે આઈ વુડ લાઈક ટુ થેન્ક નાટી એઝ વેલ. નાટી CCL લાસ્ટ યર તેલુગુ ભાષાનો પણ વધારો કર્યો હતો એમની ભાષાઓની શ્રેણીમાં. લાસ્ટ ઓગસ્ટથી તેલુગુ સ્ટાર્ટ કર્યું હતું.
તો ઉમેદવાર ગુજરાતી ભાષામાં હવે ક્યારે પરીક્ષા આપી શકશે?
હા જી વત્સલ, અત્યારે આપણે સૌથી વહેલી તારીખ જોઈએ એક્ઝામ માટે, તો એપ્રિલ અને મે મહિનાની તારીખ અવેલેબલ છે. તો સૌથી પહેલાં તો હું બધાને રિક્વેસ્ટ કરીશ, ખાસ કરીને આપણા ગુજરાતી મિત્રોને, કે જો હજી એમને નાટી CCLની વેબસાઇટ ઉપર એમનું અકાઉન્ટ ના બનાવ્યું હોય તો તાત્કાલિક બનાવી દે, કારણ કે અકાઉન્ટ બનાવ્યા પછી પણ અકાઉન્ટ એક્ટિવેશનમાં થોડો સમય જાય છે એટલા માટે. અને પ્રોફાઇલ પહેલાં સબમિટ કરવી પડે છે બધી માહિતી જોડે, અને એમાં થોડા ટિપિકલ ક્વેશ્ચન્સ પણ આવે છે કે તમે કઈ નાટીની એક્ઝામ આપો છો, તમે કયા કારણથી આપી રહ્યા છો.
ગુજરાતી સ્પીકિંગ જે ઉમેદવાર છે એ અત્યાર સુધીમાં હિન્દી ભાષામાં પરીક્ષા આપતા હતા, તો તેમના માટે આ કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે?
હા ડેફિનેટલી, આ બહુ જ લાભદાયક રહેશે ગુજરાતી મિત્રો માટે જે પહેલા હિન્દીમાં આપતા હતા. આમાં એવું છે કે હિન્દીમાં પણ એક્ઝામ આપી શકે ગુજરાતી સ્ટુડન્ટ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ ડેફિનેટલી જો કોઈ એકદમ જ ગુજરાતી બેકગ્રાઉન્ડનો સ્ટુડન્ટ છે જેને હિન્દી ફ્રેન્ડ્સ ઓછા છે અથવા જે હિન્દી લોકો જોડે વાતચીત ઓછી થાય છે, તો એ લોકો માટે એક નવો ટાઈપનો જ એક્સપિરિયન્સ હોય છે. અને એ લોકોને ડેફિનેટલી મહેનત પણ વધુ માગે છે પછી, કારણ કે જે હિન્દીની ટિપિકલ વોકેબ્યુલરી છે આવડવી જરૂરી છે હિન્દીમાં ક્લિયર થવા માટે. પણ હા, ગુજરાતીમાં હોય તો નાનપણથી આપણે ગુજરાતી ભાષામાં જો વાતચીત કરીએ છીએ તો ડેફિનેટલી આનાથી સારો લાભદાયક મોકો આપણને નહીં મળશે. એટલે ડેફિનેટલી આ એક્ઝામ બુક કરવી જ જોઈએ અને ગુજરાતીમાં આપવી જ જોઈએ. પણ સાથે સાથે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઓવર કોન્ફિડન્સમાં ના આવી જવું જોઈએ કે આપણને બધું આવડે જ છે, કારણ કે આમાં પણ વોકેબ્યુલરી, નોટ ટેકિંગ અને સેન્ટેન્સ ફોર્મેશન, પ્રોપર ગ્રામરના યુઝ સાથે બહુ જ મહત્વપૂર્ણ છે એટલા માટે.
માલ્કમ, શું એ જણાવી શકો કે ગુજરાતી ભાષાની પરીક્ષાનું સ્ટ્રક્ચર કેવું રહેશે?
હા વત્સલ, ડેફિનેટલી ટેસ્ટ બહુ જ નાની હોય છે અને ઓનલાઈન જ થાય છે. અને એનો મેઇન લાભ એ છે કે જો કોઈ આપણા મિત્રો અત્યારે ઇન્ડિયામાં બેઠા છે એ લોકો પણ એક્ઝામ આપી શકે છે. એમને પહેલા એવું હતું કે ઓસ્ટ્રેલિયા આવવું પડતું હતું, પણ હવે નાટી કમ્પ્લીટલી ઓનલાઈન જ થઈ ગયું છે જેથી ગમે ત્યાં વર્લ્ડમાં બેઠેલો માણસ આપી શકે છે એક્ઝામ. તો ટેસ્ટનું ફોર્મેટ એવું હોય છે કે 2 ડાયલોગ્સ હોય છે, આશરે 7-8 મિનિટ ચાલતો છે એક ડાયલોગ, અને આખી ટેસ્ટ 15-20 મિનિટમાં ઓનલાઈન પૂરી થઈ જતી હોય છે. એક ડાયલોગમાં આશરે 8-14 સેગમેન્ટ્સ હોતા હોય છે. સેગમેન્ટ એટલે એક ભાગ જે ડાયલોગનો હોય. તો આમાં લેંગ્વેજ અધર ધેન ઇંગ્લિશ આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ છીએ, એટલે એક વાક્ય અથવા એક સેગમેન્ટ પહેલાં માની લો ઇંગ્લિશમાં આવે એ આપણે ગુજરાતીમાં બોલવું પડે, અને જો બીજું વાક્ય ગુજરાતીમાં એના પછી આવશે તો ઇંગ્લિશમાં બોલવું પડે. એનો અર્થાત એવો કે ઓલ્ટરનેટ ડાયલોગ્સ આવે છે. હું એક તમને ઉદાહરણ પણ આપીશ માની લો પહેલું સેગમેન્ટ આ રીતે ચાલુ થાય છે, મેડિકલ રિલેટેડ કોઈ સેગમેન્ટ તમને આવે છે, તો માની લો આ રીતે ચાલુ થાય કે હલો માય નેમ ઇઝ ડોક્ટર સ્મિથ, હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે. તો એના પછી આપણે આ ગુજરાતીમાં બોલવાનું છે કે નમસ્કાર, મારું નામ ડોક્ટર સ્મિથ છે, હું તમારી શું મદદ કરી શકું છું. હવે જે બીજું વાક્ય આવશે એ ગુજરાતીમાં આવશે કે હલો ડોક્ટર સ્મિથ, મને મારા પગમાં બહુ જ દુખે છે, તમે મને શું કોઈ દવા આપી શકો છો આના માટે. તે આપણે ઇંગ્લિશમાં કહેવાનું છે કે હલો ડોક્ટર સ્મિથ, આઈ હેવ અ લોટ ઓફ પેઇન ઇન માય લેગ, કેન યુ ગીવ મી સમ મેડિકેશન ઓર મેડિસિન ફોર ઇટ. એટલે આ રીતે આખી ટેસ્ટ જાય છે. આપણે એક્ઝેક્ટ ટ્રાન્સલેટ કરવું જરૂરી નથી, પણ જે પણ સેગમેન્ટ હોય એનો મીનિંગ એક્ઝેક્ટ ડિલિવર કરવો બહુ જ જરૂરી છે.
અને નાનપણથી જ ગુજરાતી ભાષા બોલતા ઉમેદવારો માટે ગુજરાતીમાં પરીક્ષા આપવી કેટલી ઇઝી રહેશે?
હા, ઘણું જ ઇઝી રહેશે. અને આનો મેઇન વસ્તુ એ છે કે એક સાયકોલોજીકલ એડવાન્ટેજ આનો જ છે, અને ઓબ્વિયસલી લોકોનો કોન્ફિડન્સ વધી જાય. આજે જો મારે કોઈ બીજી ભાષામાં એક્ઝામ આપવાનું હોય તો પહેલા તો મને એનું ટેન્શન અને એનું સ્ટ્રેસ વધારે, કે કોઈ વર્ડ આવી ગયો જે મને નથી જ આવડતો તો હું કઈ રીતે બોલીશ. અને આ પ્રેશરના અને ટેન્શનના લીધે માણસનો મનોવૈજ્ઞાનિક વસ્તુ છે કે પરફોર્મન્સ થોડું અફેક્ટ થઈ શકે. બીજું એવું કે જ્યારે ચાલુ એક્ઝામમાં લોકો ભૂલ કરે એનાથી પણ બહુ મેન્ટલ ઇમ્પેક્ટ પડતો હોય, અને એના લીધે બીજી ભૂલો થવાના ચાન્સીસ વધારે હોય. હવે જ્યારે આપણને ખબર જ છે કે ગુજરાતીમાં જ છે અને એ તો આપણે આટલા વર્ષોથી બોલી જ રહ્યા છીએ, તો પછી આપણો કોન્ફિડન્સ ઓટોમેટિકલી વધી જાય. અને જ્યારે ભૂલ થાય ત્યારે પણ આપણે એ વસ્તુને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને કન્ટિન્યુ સારા પરફોર્મન્સથી કરી શકીએ છીએ. એટલે મોટા મોટો લાભ આઈ થિંક સાયકોલોજીકલ અને કોન્ફિડન્સ રિલેટેડ ઇસ્યુઝ માટે જ છે.
ગુજરાતી લેંગ્વેજમાં પરીક્ષા આપનારા ઉમેદવારો વોક્યુબ્યુલરી કેવી રીતે વધારી શકે?
હા જી વત્સલ, આ ઘણો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે પૂછ્યો. કારણ કે જેમ મેં પહેલા પ્રશ્નમાં તમને કહ્યું કે લોકો ઓવર કોન્ફિડન્સમાં ના આવી જવું જોઈએ કે ચલો આપણે ગુજરાતીમાં આવી ગઈ છે આપણે ક્લિયર કરી જ દઈશું, ના એવું પણ નથી. અને વોકેબ્યુલરી બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આ વસ્તુમાં. વોકેબ્યુલરી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ઘણા લોકો એમના રૂટથી હવે ઘણા ટાઈમથી દૂર છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયન મિત્રો જે ઓસ્ટ્રેલિયામાં લાસ્ટ 3-4 વર્ષથી માની લો રહી રહ્યા છીએ, તો એ લોકોએ ફરીથી જેટલું થઈ શકે એટલું ઓસ્ટ્રેલિયનમાં રહેવા છતાં ગુજરાતીના થોડા આર્ટિકલ્સ રોજ વાંચવા જોઈએ, અને ખાસ કરીને વાંચવા કરતાં પણ વધારે સાંભળવા જોઈએ. અને એમાં હું એક બહુ સારું એક્ઝામ્પલ આપી શકું છું, જેમ કે ઓસ્ટ્રેલિયામાં SBS ગુજરાતી તમારી જે ચેનલ છે એનામાં આટલા બધા આર્ટિકલ્સ રોજ આવતા હોય છે, પબ્લિકેશન રોજ આવતા હોય છે, તમારા બ્લોગ્સ આવતા હોય છે, અને પોડકાસ્ટ પણ આવે છે જે એકચ્યુઅલી આપણે સાંભળીએ છીએ, તો એવા પણ આર્ટિકલ્સ સાંભળવા જ જોઈએ ડેફિનેટલી. આના સિવાય ગુજરાતી ચેનલ ઉપર જે ન્યૂઝ આવે છે, હું ખાસ ન્યૂઝ ઉપર વધારે ફોકસ કરું છું, કારણ કે ન્યૂઝમાં અલગ અલગ પ્રકારના બધા જ આર્ટિકલ્સ આવશે અને તમને ઘણું જાણકારી મળશે, તમારી વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ થશે. નાટીમાં આશરે 10-12 મેઇન ટોપિક્સ હોય છે, જેમ કે ઇમિગ્રેશન રિલેટેડ, પછી મેડિકલ રિલેટેડ છે, પછી રિયલ એસ્ટેટ રિલેટેડ છે. તો હવે ન્યૂઝ આર્ટિકલ આપણે સાંભળીએ અને જોઈએ અથવા વાંચીએ તો આપણું ડેફિનેટલી વોકેબ્યુલરીમાં ઘણું જ ઇમ્પ્રુવમેન્ટ જલ્દી આવી શકે છે. અને ખાસ કરીને હું ફરી મિત્રોને કહેવા ઈચ્છું છું કે SBS ગુજરાતી ડેફિનેટલી સાંભળવું જોઈએ, કારણ કે આ બહુ રેલેવન્ટ અને નવી ખબરો ઉપર આવે છે, જેમ કે કોવિડ રિલેટેડ આર્ટિકલ્સ હોય અથવા તો ઇમિગ્રેશન રિલેટેડ અથવા રિયલ એસ્ટેટ, ત્યાં બહુ જ રેલેવન્ટ અને એકચ્યુઅલ મુદ્દાઓ છે જે એકચ્યુઅલ એક્ઝામમાં આવવાના જ છે. એના માટે આ ડેફિનેટલી હેલ્પફુલ રહેશે. આના સિવાય ફોનમાં તમે એપ્લિકેશન પણ સારી ઇન્સ્ટોલ કરી શકો છો, ગુજરાતી ડિક્શનરીઝ અથવા ગુજરાતી જે એકચ્યુઅલ ઉચ્ચાર આપણું સુધારી શકે. અને ગૂગલ તો છે જ, ગૂગલ ઉપર ગૂગલ ગુજરાતી ટ્રાન્સલેટર પણ આપણે યુઝ કરી શકીએ, એ પણ ઘણું મદદગાર રહેશે.
તો માલકમ, નાટી સીસીએલમાં આ ઉપરાંત પણ અમુક ફેરફારો જોવા મળ્યા છે, તે અંગે જણાવશો?
હા જી વત્સલ, હાલમાં જ નાટીએ આ વર્ષથી જે નવી ટેસ્ટિંગ સિસ્ટમ ચાલુ કરી છે એ કમ્પ્લીટલી ઓટોમેટેડ થઈ ગઈ છે. હું તમને થોડું વિસ્તારમાં સમજાવીશ. લાસ્ટ યર સુધી જે ઓનલાઈન એક્ઝામ નાટીની થતી હતી, જે આપણા મિત્રો ઇન્ડિયાથી પણ આપી જ રહ્યા હતા, એ પણ આટલા જ ડ્યુરેશનની હતી, 15-20 મિનિટની જ હતી. પણ એમાં આપણી સામે લેપટોપ ઉપર એક માણસ બેસતું હતું, સામેના સ્ક્રીન ઉપર, જે ચેક કરતું હતું કે આપણે પ્રોપરલી બોલીએ છીએ, અને આપણને કોઈ જો ચાલુ એક્ઝામમાં પણ મદદ જોઈએ તો એ આપણને હેલ્પ કરતા હતા, જેથી હેડફોન્સ બરાબર પહેરેલા છે, વાઈફાઈનું કનેક્શન બરાબર છે, બધી જ રીતે એ લોકો હેલ્પ કરતા હતા. પણ હવે જે નવી સિસ્ટમ છે એમાં એક નવું એપ્લિકેશન આપણે ફોન ઉપર ઇન્સ્ટોલ કરવું પડે છે, એ એપ્લિકેશનનું નામ છે પ્રોક્ટર. એ જરૂરી છે, કમ્પલસરી વસ્તુ છે, એ તમે ઇન્સ્ટોલ કરશો તો જ તમે એક્ઝામ આપી શકશો. અને બીજું થોડા ચેન્જીસ આવ્યા છે કે હવે એક્ઝામ કમ્પ્લીટલી ઓટોમેટિક છે, જેનો અર્થાત આપણે જ દરેક ડાયલોગ પ્લે કરવાનો છે. પ્લેનું એક બટન હોય છે સ્ક્રીન ઉપર, જેથી આપણે પહેલા ડાયલોગ સાંભળીશું એ વખતે આપણે ફટાફટ નોટ્સ લઈશું આપણા નોટ્સ આપણા પેપર અને પેનથી. એના પછી એક નીચે પ્લેનું બટન હોય છે, એ પ્લેનું બટન પણ આપણે જ પ્રેસ કરવાનું અને પછી આપણો આન્સર બોલવાનું અને પતે પછી સ્ટોપનું બટન દબાવવાનું, એટલે આપણો આન્સર રેકોર્ડ થઈ જશે. બીજું કે જ્યારે આપણે કોઈ કરેક્શન કરીએ અથવા કોઈ આપણે ડાયલોગ રિપીટ કરવો હોય એ પહેલાં પૂછવું પડતું હતું કે કેન આઈ હેવ અ રિપીટ પ્લીઝ, અને કરેક્શન આવું બોલવું પડતું હતું. હવે એવું કંઈ જરૂરી નથી, આપણે જાતે જ ફરીથી પ્લે કરીએ, એનો મિનિંગ કે આપણે રિપીટ કર્યું અને કરેક્શન માટે આપણા આન્સરને ફરી આપણે પ્લે કરીએ તો એ કરેક્શનમાં ગણાશે. એટલે હવે ચીજો ઘણી સિમ્પલ થઈ ગઈ છે, પણ આનું એક ટ્યુટોરિયલ પણ નાટીએ આપ્યું છે વેબસાઇટ ઉપર, એ જોવું જરૂરી છે જેથી સ્ટુડન્ટને ખબર પડે કે એકચ્યુઅલ એક્ઝામમાં શું કરવું જોઈએ. બીજું કે એક્ઝામ પહેલા આપણે ફોન મોબાઈલ ફોન આપણા પાછળ મૂકવો પડશે કેમેરા ઓન રાખીને અને એરપ્લેન અથવા એરપ્લેન મોડ ઉપર પણ વાઇફાઈ ઓન રાખીને, જેથી આપણું આખું એક કેપ્ચર થઈ જાય, એ પ્રોક્ટર એપમાં કેપ્ચર થઈ જશે. આનો મેઇન ઇન્ટેન્શન એવો છે, હેતુ એ છે કે આપણે પ્રોપરલી ટેસ્ટ આપી રહ્યા છીએ અને બધું સારી રીતે બોલી રહ્યા છીએ, આખું રેકોર્ડ થઈ જાય છે અને નાટી પાસે ઓટોમેટિકલી જતું રહે છે. એટલે આ મેઇન ચેન્જીસ આ જ આવ્યા છે કે ટેસ્ટ આખી જ ઓટોમેટિક થઈ ગઈ છે, એનામાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ પ્રેક્ટિસ પણ એ રીતે કરવી જરૂરી છે. અને કોઈને પણ જો કોઈ પ્રશ્ન હોય તો ડેફિનેટલી અમને પૂછી શકે છે, અમને અમને ગાઈડ કરીશું. શ્યોરલી.
નાટી સીસીએલમાં ગુજરાતી ભાષાના સમાવેશ અંગે માલકમ આજે આપે વિસ્તારથી માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો Apple પોડકાસ્ટ, Google પોડકાસ્ટ, Spotify કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.